ઈંડાપુરી ધામમાં વસવા માત્રથી આવવા માત્રથી ઈ જીવાત્મા મોક્ષનો અધિકારી થઈ ગયા છે. અને એમાંય તે વૈષ્ણવની સાથે, અને એમાંય શ્રી દ્વારકાધીશના આ દિવ્ય ચક્ર જે મંદિર ઉપર બિરાજે છે સુદર્શન, અને એમની બાજુમાં 52 ગજની લહેરાતી ધ્વજા આરોહણમાં આવવા મળે તો એની માટે તો દેવતાઓ પણ તરસે છે. આપણને તો આપણા પરિવારજન અને મહેમાનો અને સંબંધને લીધે આવવા મળી ગયું, આપણને એમ થાય કે એમાં શું, પણ આની વેલ્યુ કેટલી છે એ આપણે સમજી શકતા નથી. ખરી રીતે કહું તો આંધળાના હાથમાં હીરો, એવી એવી વાત છે. તો વાસ્તવમાં આપણે બધા રેડી રહેશું. અમારે ગણેશ દાદાના, એમના ભાઈના, દેવરાજભાઈના, એમના પરિવારના, કારણ કે તમે એ રીતે એની સાથે સંબંધ હતો. મામા માસી ભાઈ ફોવાના કઈક થતા હશો તમે, કોક બહેનો માન, કોક એમની આરે બિઝનેસ થી જોડાયા, ગમે એ રીતે જોડાવામાં, વૈષ્ણવ આરે જોડાવામાં એક લાભ છે કે દ્વારકાપુરી ધામ આવવાનો અવસર તો મળ્યો, પણ એને કે પ્રેમથી ઘણા પ્રેમ થયા, ઘણા ચિંતા કરતી ત્યારે છૂટશું, અહીંથી છૂટ્યા એટલા આવ્યા, હજી બંધાવા જવું છે તો જાઓ. હા, એવું થાય, પણ એની વે કોઈ પણ કારણ હોય, નિશ્ચિત કૃષ્ણની કૃપા છે, નહીં તો વ્યક્તિ દ્વારકા આવવાનો વિચાર પણ ન કરી શકે. તો 7 પુરીઓમાં આ દ્વારકાપુરી સ્થાન ધરાવે છે. બીજું, અહીંયા જે દ્વારકાધીશનું મંદિર છે 150 ફૂટ ઊંચું છે, અને એની ઉપર 52 ગજ, ગજ એટલે મીટરમાં થોડુંક ઓછું, આપણા મીટર અનુસાર કહું ને તો 40 મીટરની ધ્વજા પડશે. આ યાદવોમાં કેટલા પ્રકારના કુળ હતા, જેવી રીતે તમે નામ સાંભળ્યો અંધાક, વૃષ્ણિ, ભોજ, યાદવ, આદિ આપણે હોય ને, કાકડિયા, મણિયા, એવા જાતિ છે જેને કહેવાય, બધા યાદવો, બધા દ્વારિકાના, બધા કૃષ્ણના પરિવારના. પણ એક એક કુળમાંથી 13 વ્યક્તિ, 4 છે ભોજ, અંધાક, વૃષ્ણિ અને દારશા, જેને યાદવ કહેવાય, આ ચારેમાંથી 13 વ્યક્તિઓ, એટલે 13×52, અને 13 વ્યક્તિઓના એક એક મહેલ હતા, અને મહેલ ઉપર એક એક ધ્વજા હતી. તો એના આધારે આ 52 ગજની ધ્વજા આપણને આખા યાદવ કુળનું સ્મરણ કરાવે છે. અને ત્યાં સુધી લખ્યું છે હરિવંશ પુરાણમાં વ્યાસદેવજીના લખેલા અક્ષરો છે. શ્રી મહર્ષિ ભગવાન વ્યાસદેવ કહે છે હરિવંશ પુરાણમાં કે દ્વારકાપુરી આખી સોનાની નગરી હતી, અને આમાં આવવાના 50 દરવાજા હતા, અને 50 દરવાજા ઉપર 50 ધ્વજાઓ હતી, અને કૃષ્ણનો જે મહેલ હતો એમાં 2 દરવાજા હતા, એક દરવાજાનું દક્ષિણ દિશાનું નામ હતું સ્વર્ગદ્વાર, અને આ બાજુથી નામ હતું મોક્ષદ્વાર. તો 50 ઉપર 50 ધ્વજા, અને એક એક આ બાજુ કૃષ્ણના મહેલ બાજુ, એટલા માટે 52 ધ્વજા લહેરાતી હતી, અને એ ધ્વજા ઉપર સૂર્ય અને ચંદ્રનું પ્રતિક ચિહ્ન અંકિત હતું. જે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી પૃથ્વી ઉપર છે એના કરતા તે સનાતન રીતે યાદવ કુળની કીર્તિ દેવતાઓના સમાજમાં, ઋષિઓના સમાજમાં, વિદ્વાનોના સમાજમાં ગવાઈ રહે એનું આ એલાન કરતી હતી. ત્યારથી એવી મહિમા વિધિ છે કે જે ભક્તો આ ધ્વજા આરોહણ કરે છે, કૃષ્ણના મંદિર ઉપર ભગવાનની આ ધ્વજા આરોહણ કરવાનું પુણ્ય ફળ એ છે કે એમની પણ યશ કીર્તિ આ પૃથ્વી ઉપર અખંડ રહેશે, એમના કુળમાં કોઈ કલંક નહીં લાગે. અને જે લોકો આ ધ્વજા આરોહણમાં પાર્ટિસિપેન્ટ ભાગ લે છે એ લોકોને પણ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિ મળશે. આ બહુ મોટી મહિમા છે. અને ખાસ કરીને સિવાય ત્યારે 25 મીટર થઈ જાય છે, અને અદભુત અનેરો તે જોવા જેવું વસ્તુ છે કે કઈ રીતે પહેલા તો 3 ચડતી દિવસમાં, હવે તો 5-6, અને આમાંય તે કૃપા ને ભાગ્ય હોય ત્યારે, નહીં તો ઠાકોરજી બધાનો સ્વીકાર કરતા નથી. તમને એમ થાય અમારે કરવી છે એમ નહીં ખબર પડે. ભક્તિ ભાવ અને સંતોની કૃપા, દ્વારકાધીશની કૃપા થાય ત્યારે આ અવસર જીવનમાં સૌભાગ્ય લૂંટવાનું પ્રાપ્ત થાય છે. તો નિશ્ચિત બહુ મહાપુણ્યનું આ કામ છે. કૃષ્ણ ભક્તિ જે જીવનનું પરમ લક્ષ્ય છે, અને જન્મ મૃત્યુમાંથી મુક્તિ જે માનવ જીવનનો પુરુષાર્થ છે, એ આપણને આ ઉત્સવમાં પ્રાપ્ત થાય છે. સેકન્ડ પોઈન્ટ, બીજી વાત, આપણે બધા બેઠા ત્યાં દ્વારિકા વિષ્ણુ મંદિર, અને સવારે તમે બધા આપણે ગયા હતા બેટ દ્વારિકા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પવિત્ર પાવન લીલા પૃથ્વી ઉપર પરિપૂર્ણ કરી અને પુનઃ ભગવત ધામ સનાતન ધામમાં જતા હતા ત્યારે એમણે સમુદ્રને આદેશ આપ્યો હતો કે સમુદ્ર દેવ હું અહીંથી જાઉં એટલે 7 દિવસમાં આ દ્વારિકાને અંતર ધ્યાન કરજો, સમુદ્ર દ્વારિકાને ડૂબાડી દેશે. અને સમુદ્ર ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. અને ત્યાર પછી ભૂખંડ પ્રગટ થયો જેને આપણે બેટ દ્વારિકા કહીએ. ત્યાં 16108 રાણીઓના મહેલ હતા. તમે બધા ગયા હતા ને, રુકમણી મહેલ, સત્યભામા મહેલ. જુઓ ભગવાનના ધામનો તીરથની મહિમા અને તીરથનું દર્શન આપણે સંતોના મુખે શાસ્ત્રથી કરવું પડશે. નહીં તો તમે બધા ઘણા ગયા છો, આવો કઈ રુકમણી નો એની કરતા અમારે વિજયરાજ ને ક્યાંય સારું છે, સરિતાનું સારું છે, સરિતા ને વિજયરાજાની તોલે ન આવે. આપણે ચામડાની આંખથી જોયું, આ ધામની મહિમા જ્ઞાન અને ભાવની આંખથી જોવું પડે. એને બહારથી તમે જોઈ રહ્યા છો પણ આની મહિમા બહુ વિશેષ. કારણ કે રુકમણી અને દ્વારકાધીશના ચરણોની છાપ જ્યાં હોય એ લોકો જ્યાં રહ્યા હોય શું આપણા સરિતારે આવે ન આવે, સહજ સમજાય એવું છે. પણ અત્યારે બહારથી આપણે જોઈએ તો આપણને એમ થાય કે ઓહો સિમેન્ટ કોકરોચ ના ઈ જે તૂટી ગયું, ભાંગી ગયું, પડી ગયું, એવું જોઈ રહ્યા છે. એટલા માટે કહે છે કે તીરથ ધામના દર્શન પણ સંતોની આરે શાસ્ત્રથી કરવા જોઈએ તો પૂરું ફળ ફળ મળે. તો 16108 મહેલ હતા, સુદામાજી ત્યાં ગયા હતા અને એ રુકમણી દ્વારા પ્રસ્થાપિત વિગ્રહ જેમાં મીરાબાઈ મારવાડની મીરા મેરો તો ગિરિધર ગોપાલ ભૂસરો ન કોઈ અહીંયા આવ્યા હતા ને એમાં સમાહિત થઈ ગયા હતા એમના ચરણોમાં, મીરાબાઈ એમાં પ્રવેશ કરી ગયા હતા એ વિગ્રહમાં. અને અહીંયા જે વિગ્રહ છે શ્રી દ્વારિકાધીશ એકલા બિરાજે છે. રુકમણીજી તો થોડા 2.5-3 કિલોમીટર આઘા છે. શું કામ આઘા છે? એ બે માણ થયું નહીં કે આઘા કેમ રહે છે? કોઈ પ્રશ્ન કરશે તમને કે તમે લોકો દ્વારિકા ગયા હતા તો કે હા, તો મંદિરના દર્શન કર્યા કર્યા હતા તો દ્વારિકાધીશ એકલા જ હતા. રુકમણી થોડા આઘા હતા 1.5-2 કિલોમીટર. કેમ રુકમણીનું મંદિર કેમ અલગ બનાવવામાં આવ્યું? એક કારણ તો એ છે કે આ ભગવાનનો ઓફિસ મહેલ છે જ્યાં સુધર્મા સભા લાગતી. તમને ભાગવત ની અંદર સુધર્મા સભાની ખબર છે કોઈને? આવી એક સભા પણ થતી યાદવોની વચ્ચે. સુધર્મા સભાની મહિમા એ હતી કે સભાના અરાઉન્ડ એરિયામાં જે કોઈ આવે, 60-70 વર્ષનો ગઢો વ્યક્તિ પ્રવેશ કરે તો 16 વર્ષનો જુવાન થઈ જતો. એના દુઃખ દર્દ બધા વહ્યા જતા, તાજો માજો ફ્રેશ, લેણું બધું ભાઈ લેણું હતું જ નહીં. પણ એ સભાની મહિમા એવી હતી કે અહીંયા પ્રવેશ કરતાની સાથે કાળનો પ્રભાવ, સુધર્મા સભામાં કોઈ મરતું નહીં તો આવી સભા કઈ નથી, કેવલ દ્વારિકામાં લાગતી. અને ઈ આ પ્લેસ, ઈ આ જગ્યા છે. અને વર્ષો જૂનું વજ્રનાથ દ્વારા સ્થાપિત વિગ્રહ રણછોડરાજ કઈ રીતે દ્વારિકા બનાવી વસાવી ભગવાને. ભાગવત ની અંદર તમે સાંભળ્યું છે કે કાલ યૌવન થી ભાગીને ભગવાન મુચકુંડ નું દર્શન આપી, કાલ યૌવન ને મુચકુંડ દ્વારા વધ કરાવી અને ભગવાન કૃષ્ણ બલરામ આદેશ આપે છે વિશ્વકર્માને કે સમુદ્રની અંદર દિવ્ય સોનાની નગરી પ્રગટ કરો. નિત્ય ભગવાનનું સનાતન વૈકુંઠમાં બિરાજતું દ્વારિકા ધામ ભગવાને સમુદ્રની વચ્ચે પ્રગટ કર્યું અને આ દિવ્ય લીલા કરી જે આજે સ્થાનમાં હું તમને છે. આના બીજા પણ ઘણા નામ છે. કુશસ્થલી દ્વારકાનું એક બીજું નામ શું છે? કુશસ્થલી. કુશ નામના, કુશ એટલે ઘાસ. અહીંયા બહુ યજ્ઞ કર્યા હતા સતયુગમાં રૈવત રાજાએ. ભાગવતમાં લખ્યું છે રૈવત રાજા થયા રેવતીના પિતા જે બલરામજીના સસરા, એમણે કુશ ઘાસ યજ્ઞમાં ઘાસ બહુ ભરી દીધી હતી આખી ભૂમિ, એટલા માટે કુશસ્થલી કીધું. અને કુશ નામનો રાક્ષસ પણ અહીંયા આવ્યો હતો અને બ્રહ્માજીએ વામનદેવને બલિ મહારાજ પાસે બોલાવી અને એમનો વધ કરાવ્યો હતો, એટલા માટે પણ એને કુશસ્થલી કહે છે. તો કુશસ્થલી. બીજું આ જગ્યાને અનર્ત દેશ કહે છે. શું કહે છે? યાદ રાખજો, દ્વારિકા, કુશસ્થલી અને અનર્ત દેશ. મનુ મહારાજ થયા બ્રહ્માજીના પુત્ર મનુ, અને મનુના પુત્ર થયા રાજા શર્યાતી, અને શર્યાતીના 3 પુત્ર હતા. એમાં એક પુત્ર હતા પછલા જેનું નામ હતું અનર્ત, ભૂરી શેણ અને ઉતાન બરહી. 3 પુત્ર હતા. એકને પશ્ચિમ દિશાનું રાજ્ય આપ્યું, એકને પૂર્વ દિશાનું, એકને ઉત્તર દિશાનું. કારણ કે મહારાજ શર્યાથી આખા ભૂમંડળના રાજા.
પણ જ્યારે એમના પુત્રોને કીધું કે જાઓ હવે તમે તૈણે રાજ કરો, એ વખતે આનર્થ નામના જે પુત્ર હતા, વચલા પુત્ર, એમણે કીધું પિતાજી તમારી આજ્ઞાનું પાલન કરશું, અમે રાજ તો કરશું, પણ હંમેશા યાદ રાખવું જોઈએ કે આ બધું ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે, એમની કૃપાથી આપણે બોલીએ ચાલીએ અને રાજ થાય. તો એના પિતાએ કીધું તું ચૂપ રે, મારું રાજ ભોગવે છો, મેં તને આપ્યું, તું પાછો કૃષ્ણનું છે, એને આપ્યું એને હું કીધું, મારું છે રાજ્ય, અહંકાર અભિમાન, અને એના કારણે અનર્થ રાજાને બહિષ્કાર કર્યો, રાજ્ય પાછું લઈ લીધું, અને કે બહુ તને કૃષ્ણનું હોય તો મારી ભૂમિમાં પગ મૂકતો નહીં, જ્યાં કૃષ્ણનું હોય ને રે. તો આખું ભૂમંડળ તો શર્યાતી રાજાના શાસનમાં હતું. ત્યારે અનર્થ રાજા સમુદ્રના તટ ઉપર આવી અને 10,000 વર્ષ તપસ્યા કરે, ભગવાન શ્રી કૃષ્ણ એમની સામે પ્રગટ થઈને દર્શન આપે, અને ત્યારે કે મારી આ સમસ્યા છે કે હું રહું ક્યાં, તમારા સંરક્ષણમાં પિતા સામે આ વાત કરી તો એને અભિમાનમાં મને બહિષ્કાર કર્યો. ત્યારે કીધું કે હું મારા વૈકુંઠનું જે સનાતન દ્વારિકા ધામ છે, એ સમુદ્રની, સમુદ્ર તો તારા પિતાનો નથી, એ ભૂમિ તારા બાપાની, આપણી ભાષામાં કહીએ ને તો કે તારા બાપાની નથી, કારણ કે આખા જગતના પિતા કૃષ્ણ છે, અને ભગવાને સમુદ્રની વચ્ચે 100 યોજનમાં ફેલાવેલું આ દ્વારિકાપુરી ધામ પ્રગટ કર્યું. પહેલાની કથા છે, ભગવાન દ્વારિકા વસાવી દ્વાપરમાં એની પહેલાની વાત કરી રહ્યો છું, સતયુગની આનર્થ દેશ યુગ કહેવાતો. અત્યારે પણ આ ભૂમંડળને આનર્થ દેશ કહેવાય છે, અને કુશ નામના રાક્ષસને મારવા વામન દેવને પણ અહીંયા પ્રગટ કર્યા હતા, એટલા માટે ત્રિવિક્રમ વામન ક્ષેત્ર પણ કહેવાય છે. અને આપણા દ્વારકાધીશ મંદિરમાં સાઈડમાં એ વામનદેવનું વિગ્રહ દર્શન પણ છે. હવે સંક્ષેપમાં જાણકારી હું તમને આપી, અનર્થ કહેવાય, કુશસ્થલી કહેવાય, દ્વારિકા, મોક્ષપુરી, એની મહિમા, કૃષ્ણનું વૈભવ, ઐશ્વર્ય તો અનંત છે, હરિ અનંત, હરિ કથા અનંત. હવે છેલ્લી વાત સાર રૂપમાં જે આપણે બધાએ જીવનમાં ગ્રહણ કરવાની, દ્વારિકા આવ્યા છે ને, ભગવાનના ધામમાં આવ્યા છે, એ ભક્તોની હારે તો કઈક લઈ જશે ને, કઈક કમાણી કરીને જશે, કઈ કમાણી, પ્રેમ અને ભક્તિની કમાણી. આમ તો આપણે બધા બહુ કમાણા છે તેમ, બીજો સંસારમાં નામ ને ધન ને પદ ને ફરી કઈ રહેવાનું નથી, આ શરીરે નથી રહેવાનું, રાખ થઈ જવાનું છે, સંબંધ વસ્તુ બધું નશ્વર છે, આત્મા સાથે પરમાત્માનો સંબંધ આ સનાતન છે, અને મારા તમારા દ્વારા કરેલી ભગવાનની સેવા આ હાચી કમાણી છે, હે ને, આ સાચું ધન છે જે આપણે હારે આવવાનું છે, અને એને માટે આપણે એક વસ્તુ શીખીને જવાની છે, અહીંથી લઈને જવાની છે, અને એ શું છે, ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર 100 વર્ષ દ્વારિકામાં કેટલું રહ્યા ભગવાન, 100 વર્ષ, તમને ખબર છે મથુરા કેટલું રહ્યા, 18 વર્ષ, અને ગોકુળમાં 11 વર્ષ. ભગવાન કૃષ્ણ મથુરામાં જન્મ થઈને ગોકુળમાં નંદ બાબાને ત્યાં વસુદેવ મૂક્યા, 11 વર્ષ સુધી ભગવાન એને લીલા કરી, ગોવર્ધન ધારણ, કાલિયાગમન, અસુર મારણ, રાસલીલા બધી લીલા કરી, 11 વર્ષે અતિપૃથ્વી એને મથુરા લાવ્યા, અને યજ્ઞનું આયોજન કરી, કંસનો વધ કર્યો, અને કંસ મરી ગયો એટલે કંસના હાહારા બહુ ખીજાણ, અને એની દીકરીઓ વિધવા થઈ ગઈ. જાણો છો કંસના સસરાનું નામ, કોને ખબર છે કંસના સસરાનું નામ, ઓકે, જરાસંઘ. જરાસંઘ નામનો એક અસુર હતો ને, જરા નામની રાક્ષસી એમના, એને ભેગો કરીને બનાવ્યો હતો યોગ બંધ. તો એને કીધું કે આ કેવો છોકરો છે કે મામાને મારી નાખે, મામા એ કેટલા ભણી અંદર એ કોઈ વિચાર નહીં, અને એને યુદ્ધ કરી મથુરા ઉપર, કૃષ્ણને બલરામ બે મથુરાની ભૂમિ ઉપર 18 વાર પરાસ્ત કરે છે, 17 વાર જરાસંઘને, અને 18મી વખતે કામિયવન આવે એટલે ભગવાન લઈને ભાગે છે. તો કેટલું વર્ષ મથુરા રહ્યા, 18 વર્ષ, તો 11 ને 18 29, અને 18 વર્ષે ત્યાંથી ભાગ્યા અને દ્વારિકાપુરી વસાવી. દ્વારિકામાં ભગવાન કેટલું રહ્યા, 100 વર્ષ. તો ભગવાન કેવા છે, ગુજરાતી છે ને, અહીંયા રહ્યા તો ગુજરાતી બોલતા હશે ને, ભલે દ્વારિકા મથુરામાં કદાચ બ્રજ ભાષા બોલતા હોય, વૈકુંઠમાં કદાચ સંસ્કૃતમાં બોલતા હોય, પણ અહીંયા કાઠિયાવાડી છે, ભગવાન કૃષ્ણ ગુજરાતી છે, 100 વર્ષ અહીંયા રહ્યા દ્વારિકામાં. ટોટલ ભગવાન શ્રી કૃષ્ણ એ આ ભૂમંડળ ઉપર, પૃથ્વી ઉપર 129 વર્ષ પ્રગટ લીલા કરી અને 100 વર્ષ આ ક્ષેત્રની અંદર રહ્યા અને એમાં એને શું શીખવાડ્યું? તમે બધા એક પ્રસિદ્ધ શ્લોક બહુ જાણો છો, વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ ભર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણએ ગીતામાં પણ આ વાત કરી, અર્જુન મારે કોઈ કર્મ કરવાની જરૂર નથી, મારી દ્રષ્ટિથી સૃષ્ટિ ચાલે છે, પણ છતાં હું આ પૃથ્વી ઉપર પ્રગટ થાઉં ત્યારે મનુષ્યને શીખવાડવા માટે કર્મ કરું છું, કારણ કે આખા જગતનો ગુરુ હું છું અને હું શીખવાડું છું કે આમ જીવન જીવાય, આમ ભક્તિ કરાય, આ રીતે માનવ જીવનને સફળ કરાય. ભગવાન ગુરુ બની અને શીખવાડે છે, નહીં તો એને શાંતિ બની ના આશ્રમમાં ભણવા જવાની કઈ જરૂર હતી? આખી દુનિયાને એ ભણાવે છે. રામચંદ્રજી ગયા વશિષ્ઠ ઋષિને ભણવા, એને જરૂર હતી? પણ એ શીખવાડે છે કે સદગુરુના આશ્રયમાં રહી અને આ દિવ્ય ભક્તિનું જ્ઞાન આપણે જીવનમાં ઉતારવું જોઈએ. તો રૂકમણી અને દ્વારિકાધીશનું આ પવિત્ર પાવન ભૂમિ, બહુ બધી મેલાઓ છે, આપણે એક સાર વસ્તુ લેવાની છે જે ભગવાન કૃષ્ણએ જીવનમાં, તમને ખબર છે દ્વારિકાની આ અદભુત નગરી, એક એક રાણીને એક એક સોનાનો મહેલ, રત્ન જડિત પલંગ ઉપર રૂકમણી લક્ષ્મી સ્વરૂપા પત્ની બાજુમાં સુતી હોય તોય ભગવાન શ્રી કૃષ્ણ 100 વર્ષ અહીંયા રહ્યા, પણ કોઈથી 4:01 નથી થવા દીધો ઘડિયાળમાં, 4 વાગે એટલે આ બેડ ઉપરથી ભગવાન કોઈથી 6:30 થઈ શું નથી કાઢતા, બહુ છે 8:30 9 સૂર્યવંશી. આપણે બધા એ પહેલા તો વહેલા જાગતા શીખવાનું છે, કારણ કે સૂત્રનો માણા કાંઈ નહીં, ભગવાન 4 વાગ્યા પછી અહીં સૂતા નથી. ખોલો ભાગવત, ભાગવતના શબ્દો હું બોલી રહ્યો છું, કારણ કે ભગવાન શીખવાડે છે કે મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ, સૂર્ય ઉદય થતા પહેલા 1.5 કલાક પહેલા જાગી જવું જોઈએ, અને જાગી ગામની ન કરી દીધી, જાગી ભક્તિ કરવા માટે. ઘણા જાગે તો ઘણા કરતા હું રહેતો હોય સારું, કારણ કે જાગીને કપડાટ કરે, ઘર આખું માથે લે કરતા આવડી રહી સારું, અમુક લોકો ઉડી રહ્યા માં ભક્તિ ગણે, કારણ કે નડે નહીં, એ એક સેવા છે. પણ જાગીને આધ્યાત્મ ચેતના, કૃષ્ણ ભક્તિ, નામ સ્મરણ, કીર્તન, પૂજા પાઠ, ભાગવત, આમાં જીવન વ્યતીત કરવું ભગવાન કરતા હવે એને કોઈ જરૂર નથી, પણ મનુષ્યને શીખવાડવા માટે, કારણ કે યથ્યત આચરતિ શ્રેષ્ઠ તત્ત એવા કરો છે ને. આ ગીતામાં ભગવાન કહે કે વડીલો મુખ્ય લોકો જેવું આચરણ કરે વાહન વાળા એવું શીખે, તો આખા જગતનો આર્ય ગુરુ હું છું તો હું કઈ રીતે. રૂકમણી કહેતા બસ ભગવાન ભેવાઈ ગયો તો એ ક્યારેય, અને આવડાને તો ક્યાં ના પડે વાસણ તો પાછા ઉડી ગઈ, આ એ સ્થિતિ છે મારી તમારી. તો આવી રીતે ભગવાન અહીંયા સાધના કરતા તપસ્યા કરતા, એક દિવસની વાત, મહર્ષિ દુર્વાસા જે યોગીઓમાં તપસ્યાઓમાં જેનું નામ છે, દ્વારિકાની ભૂમિ બોર્ડર ઉપર આનર દેશ ઉપર પધાર્યા. ભગવાન દ્વારિકાધીશને સમાચાર મળ્યા, રથ ગાડા તૈયાર, સાજ સામગ્રી સામૈયા કરવા માટે, કારણ કે ગુરુ અને બ્રાહ્મણ ઘરે આવે ને તો એની પૂજા સન્માન, અને આ એક આપણો ધર્મ છે ભગવાન શીખવાડે છે. અને ગયા દુર્વાસા ઋષિ આગળ, રૂકમણીજી સાથે, મંત્રીઓ સાથે, મહેલો ની સાજ સામગ્રી પૂજા બધું, અને ત્યાં જઈને દુર્વાસાજીને કીધું કે હે મહર્ષિ ગુરુદેવ દુર્વાસાજી, આપ અમારા દ્વારિકાના મહેલમાં પધારો અને તમારા શ્રી ચરણોથી અમારી દ્વારિકાની, અમારા મહેલને ધન્ય કરો. જેવો બ્રાહ્મણના પગલા પડે ને, સદગુરુ વૈષ્ણવના પગલાથી ઘર પવિત્ર થાય. હવે ભગવાનની દ્વારિકાને કઈ પવિત્ર થવાની જરૂર છે? સુદામાજી જયારે આવ્યા ને ત્યારે ભગવાને એ જ કીધું, જયારે સુદામાના ચરણ ધોયા અને એ બ્રાહ્મણના ચરણનું જળ ભગવાન માથે ચડાવ્યું અને આખી દ્વારિકામાં છાંટ્યું પવિત્ર, રૂકમણી કે મને આપો થોડું છાંટ ન, કારણ કે હું પવિત્ર થઈ જાઉં, કારણ કે જેના મુખમાં કૃષ્ણ નામ હોય, જેના હૃદયમાં કૃષ્ણ કથા હોય અને જેનું જીવન ભગવાનની ભક્તિને સેવામાં હોય, આવો મનુષ્ય દેવતાઓને પણ પવિત્ર કરવાની શક્તિ ધરાવે છે. બહુ તેજ તપસ્યા છે વૈષ્ણવોમાં, બ્રાહ્મણોમાં, એટલા માટે તો કૃષ્ણ માટે કહેવાય છે નમો બ્રાહ્મણ્ય દેવાય, ગો બ્રાહ્મણ્ય હિતાય ચ જગદ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. દુર્વાસા ઋષિને કીધું અમારા પધારો અમારા મહેલમાં, દુર્વાસાજી સ્ટ્રોંગ પરીક્ષા લેતા રહે, એને કીધું કે કાંઈ વાંધો નહીં તારા મહેલમાં આવે તો કે ઓકે ચાલો બેસો રથમાં, દ્વારિકાધીશનો રથ સોનાનો, सारथी घोड़ा तैयार दुर्वासा जी जेवा रथ में बैठा अने कीधु के आ घोड़ा छोड़ नाखो तो के प्रभु घोड़ा ने छोड़ी नाखशु तो रथ कोण खेंचे ताके तू द्वारकाधीश ने शुं कीधु तू रथ खेंचीस तू घोड़ो आपणे बळद पेला तमे गामडामां जोयुं छे बळद न होय तो जोतर होय अने एमां पोते तू लाग અને તું ઉપાડીના રથ ખેંચીને લઈ જા તારા ઘરે દ્વારિકા મહેલમાં ને બોર્ડરમાંથી તો હું તારા ઘરે આવીશ. તો ભગવાન કે ઓકે ચાલો બ્રાહ્મણોને ઘરે લાવવા તો ગમે કરીએ કઈ. તો દુર્વાસાજી કે ઉભો રહે એક વાત હજી તું એકલો નહીં આ લક્ષ્મી સ્વરૂપા રૂપમણી બે માણા આ રથમાં જોતો અને બે માણા રથ ખેંચીને લઈ જા અને એ રથ ઉપર હું બેસીશ પછી તારા ઘરે. ભગવાન રૂકમણી કીધું ચાલો રૂકમણીજી. રૂકમણી હવે કોમળ શરીર કમળની પાંખડી જેવા જેનો જેની આંખો જેનું શરીર છે જે કોઈ બી પૃથ્વી પર પગ નથી મૂક્યો એને કીધું દ્વારકાધીશ તમને તો ટચની આંગળીએ ગોવર્ધન ઉપાડવાની આદત છે મેં તો કોઈ બી હેઠ પણ હું કઈ રીતે આ ઉપાડીશ કારણ કે રથમાં જોતવાનું છે. ત્યારે શિષ ગમે એની ગુરુ મિલે તો બી સસ્તા જાણ સાચા સદગુરુ વૈષ્ણવ મળતા હોય તો માથું વધેરવું પડે ને તો સસ્તા મળ્યા કહેવાય. તારે ખાલી ઝુકાવાનું છે રૂકમણી હાલ. તો રૂકમણીજી અને કૃષ્ણ બે રથ જોડાના દુર્વાસાજી રથ ઉપર બેઠા છે શાંતિ એકદમ ચાલો. તો જેવો રથ ચાલુ કરે બે માણા ખેંચવાનો એ પેલા કે ઉભા રહે એક મિનિટ હજી એક કન્ડિશન એક શરત હજી છે હું કારણ કે રથ નોન સ્ટોપ ચાલવો જોઈએ નો અને બે માણા રથ જોતે છે દુર્વાસાજી પાછળ બેઠા છે અને બેઠા બેઠા જે ક્ષેત્ર જ્યાં રૂકમણી નું મંદિર છે અહીંથી 3 કિલોમીટર 3 કિલોમીટર દૂર દ્વારકાધીશ હવે નહીં ખેંચાય હવે નહીં રહેવાય કે થોડુંક છે આવી ગયો છે હવે નંદી કેટલું કે નહીં રહેવાય નહીં બહુ પ્યાસ લાગી બહુ તરસ લાગી છે મારાથી નહીં રહેવાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ચરણમાં નથથી દબાવી ગંગાજી પ્રગટ કર્યા. રૂકમણી દુર્વાસાજી રથ કેમ ઉભો રહ્યો કીધું રથ ઉભો ના રહ્યો પાણી પીવાનું નથી અને તમે આ વ્રત તોડ્યું છે તમારા ઘરે હું તો આવીશ નહીં આવીશ નહીં વાત તો ઘરે રહી શાપ આપું છું કે આજથી તુમી અને રૂકમણી હારે. ત્યારથી રૂકમણીજીનું મંદિર ના આપીને અને દ્વારકાધીશ નું એકલા. આમ તો રૂકમણી ને દ્વારકાધીશ શક્તિ અને શક્તિમાન છે દુનિયાની કોઈ ઋષિની શક્તિ કે શ્રાપ રૂકમણી અને દ્વારકાધીશ ને અલગ ન કરીએ કે પણ ભગવાને આ લીલા કરી અને માનવ સમાજને આપણને બધાને એક શિક્ષા આપી કે સદગુરુના વાક્ય એક સાચા બ્રાહ્મણના વાક્યમાં આપણે જીવનમાં કાંઈ પણ ત્યાગવું પડે કાંઈ પણ કરવું પડે તો પણ સરળ કહેવાય અને આપણા લાભ માટે આવું ભગવાને પોતાના જીવનથી બતાવ્યું અને તોય ક્ષમા માગી કોઈ વાંક નહોતો આનો તોય દ્વારકાધીશ કહે છે કે ભૂલ થઈ ગઈ પણ તને અમારા ઘરે પધારો બોલો આપણે જેવા હોય તેવા હાલ તો થાય તારી વાહે હે ને તમને બધાને કીધું હોય તો શું કહો તમે આપણે બધા તો થોડુંક ધન થોડુંક આપણે બ્રાહ્મણોને ઋષિઓને ગુરુઓને સામાન્ય કરી નાખ્યા પણ ભગવાન સોનાની નગરીના અધિપતિ અખિલ બ્રહ્માંડ ત્રિલોકનાથ કૃષ્ણચંદ્ર બ્રાહ્મણોના ચરણોમાં ઋષિઓના ચરણોમાં પ્રાર્થના કરીને ભક્તિ શીખવાડે છે એટલા માટે રૂકમણી મંદિર ત્યાં છે દ્વારકાધીશ કેમ અલગ રહ્યા બે એની આ સુંદર કથા છે. સંક્ષેપમાં મેં તમારી સાથે કીધી બહુ આનંદ થયો આખો દિવસ આ દ્વારકામાં ભક્તોની સાથે ગોમતીના કિનારે અને હવે ચાલો પ્રેમ અને ભાવથી ઠાકોરજીને ઠાકોરજીની ધજાને લઈ અને બધા ભક્તો ગાતા અને નાચતા ઓકે સિરિયસલી.